તારીખ 24/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 634
522 પત્ર ચાલે છે. પાનું 419 બીજા પેરેગ્રાફ ફરીથી લઈએ. જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે શું નિષ્ફળ હતા, લક્ષ વગેરેના ભાણની પેઠે હતા, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. આવી ભાવના થાય એટલે એવું ફીલ થાય, એવું લાગ્યા કરે કે અત્યાર સુધી મેં આત્મકલ્યાણ માટે જે જે સાધન એ સાધન મારા નિષ્ફળ હતા, કાંઈ મારું લક્ષ્ય નહોતું, મારું કોઈ ધ્યેય નક્કી જ નહોતું. એમને ઓઘે ઓઘે હું કરે જતો હતો, પણ હવે મને કોઈ અપૂર્વ યોગ મળ્યો છે. હવે મારે આત્મકલ્યાણ શું અને આત્માનું અકલ્યાણ શું એ મારા પરિણામની મને ખબર પડવા માંડી છે. શું થાય છે, પોતાના હિતકારક ભાવો અને અહિતકારક ભાવો એ સમજાવવા માંડે છે, સમજાય છે. ત્યારે એ ક્યારે સમજાય છે કે જ્ઞાની પુરુષનો સમાગમ થયે એ વિષય ઉપર પ્રકાશ પડે છે. પોતાના પરિણામ જીવ જોતો થાય છે, સમજતો થાય છે, એ વિષય ઉપર ચર્ચા પરિચર્ચા ચાલે છે. ક્યાં ક્યાં પોતે ભૂલ કરે છે, કેવા પ્રકારે ભૂલ કરે છે, શા માટે ભૂલ કરે છે, એ બધી ઘણી વાતો અનેક પડખાથી સમજાય છે. અને પછી પોતાને ખ્યાલ આવે છે કે આવા મારા પરિણામ છે એ મને અહિત કરનારા છે, આ ભાવો મને હિત કરનારા છે. પહેલાં એવું નહોતું થયું, જે હવે થાય છે એટલે એને અપૂર્વ યોગ કહેવામાં આવે છે. એવો જે સત્પુરુષનો યોગ છે, સંયોગ છે, તે અપૂર્વ છે. અને આવો યોગ મને મારા આત્મકલ્યાણના સાધનો સફળ થવાનું કારણ છે એવું સ્પષ્ટ પોતાને ભાસે છે. ત્યાં સુધી આપણે કાલે ચાલ્યું હતું. આગળ લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ છે, જાગૃત રહેવા યોગ્ય છે, અને તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત યોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્તમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. એવી રીતે પછી પાછું એમાં બાધક કારણો શું છે એ લે છે. અહીં સુધીનું જે વાક્ય છે એને આપણે ફરીને વિચારીએ. લોક પ્રસંગમાં રહીને, લોક પ્રસંગમાં રહીને એટલે શું કે જે સાધન કરે છે એવા સાધન બીજા પણ સંપ્રદાયના લોકો કરતા હોય છે. જેમ કે કોઈ વ્રત નિયમ વગેરે છે, કોઈ દયાદાન વગેરે છે, અને એને લઈને અમુક ધાર્મિક આબરૂ, ધાર્મિક કીર્તિ, ધાર્મિક ઇજ્જત પણ માણસને હોય છે, કેમ કે ધાર્મિક ક્રિયા કરે છે ને, એટલે લોકો પણ એ રીતે કન્સિડર કરે છે કે ભાઈ આ કંઈક કરે છે, આવું કર્યા કરે છે, આવું એમને આમને તો આ વિશેષ કરવાનું હોય છે. શું હવે એ જે જે લોકોના પ્રસંગમાં રહીને એ કરાય છે, એ લોકસંજ્ઞા એ કરાય છે. કેવી રીતે કરાય છે? એ લોકસંજ્ઞા એ કરાય છે, કેમ કે એનાથી સારો દેખાવ થાય છે પોતાનો. એવી રીતે લોક પ્રસંગમાં રહીને નિષ્ફળ સાધન કર્યા, એ સાધન બધા નિષ્ફળ ગયા, જે કર્યું બધું નકામું ગયું. નિર્લક્ષ સાધન કર્યા, નિષ્ફળ પણ કર્યા અને નિર્લક્ષ પણ કર્યા. નિષ્ફળ પણ ગયા અને એમાં કાંઈ લક્ષ્ય એટલે શું કરવા માગે છે પોતે એનું કોઈ એની પાસે લક્ષ્યની કોઈ સ્પષ્ટ સમજણ ક્લેરિટી કાંઈ હોતી નહોતી, અને એમને એમ કરે જતા હતા, ઓગે 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 બધા કરે એમ પોતે પણ કરે છે. મોટા ભાગે માણસ દેખાદેખીથી બધું કરે છે, બીજા કરતા એમ પોતે પણ કરે, બીજાનું સારું દેખાય એમ પોતાનું સારું દેખાય. આમ લોક પ્રસંગમાં રહીને કોઈ ચોક્કસ ધ્યેયને લક્ષ્યમાં રાખ્યા વગર જે ધર્મ સાધન કર્યા તે બધા નિષ્ફળ ગયા. હવે તે પ્રકારે હવે ન કરતા હવે જે સત્પુરુષનો યોગ થયો છે તે યોગે હવે તેમ કરવું નથી. ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને જરૂર આમ નથી કરવું, હવે નિષ્ફળ થાય એવું કરવું નથી. મેં અંદરમાં વિચારવું છે, અંતરાત્મામાં વિચારવું છે, એટલા માટે એ શબ્દ વાપરે છે કે રાગની પ્રધાનતાથી પણ એવો વિચાર આવે છે અને આત્મકલ્યાણની પ્રધાનતાથી પણ એવો જ વિચાર આવે છે. રાગની પ્રધાનતામાં કઈ બળ નથી હોતો, કઈ દ્રઢતા નથી હોતી, કેમ કે રાગનો આધાર એ કોઈ બળવાન આધાર નથી. આત્માના આધારે અંતરમાંથી આવે તો એ બળવાન પણ આવે છે, એટલે અંતરાત્મામાં વિચારીને એમ લીધું. માત્ર રાગ નહીં એવી રીતે જોવાનું છે. અહીંયા એક પ્રશ્ન થશે કે મને હવે મારે આ નિષ્ફળ જાય એવું મારે કામ કરવું નથી, સફળ થાય એવું જ મારે કામ આ કરવું છે. હવે એ રાગમાં આવ્યું કે આત્મામાંથી આવ્યું કેમ નક્કી કરવું? આવો પ્રશ્ન અહીંયા થશે. ત્યારે અંદરથી આત્મામાંથી આવ્યું હોય તો એ વિસ્મરણ ન થાય, આત્મામાંથી આવ્યું હોય તો વિસ્મરણ નથી થતું. વેપારી વેપાર કરે ત્યારે માલ ખરીદવા પણ જાય, માલ વેચે પણ ખરો, હિસાબ કિતાબ લખે, જરૂર પડે પૈસા વ્યાજે લઈ આવે, અનેક પ્રકારની પ્રવૃત્તિ છે વ્યાપારની અંદર. એને સ્મરણ નથી કરવું પડતું કે હું પૈસા કમાવા માટે આ બધું કરું છું, સ્મરણ કરવું પડે છે નહીં, એવું યાદ નથી કરવું પડતું. પ્રવૃત્તિની ભલે વિવિધતા છે પણ બધામાં પૈસા કમાવાનો જે હેતુ છે એ એક ધારો રહે છે, એ લક્ષ્ય એક ધારો રહે છે. એમ આત્મામાંથી ઉગે ત્યારે એને વિસ્મરણ ન થાય, સ્મરણ ન કરવું પડે. આત્માને લાભ થાય એ જ કરવું છે, કોઈ પણ પ્રવૃત્તિમાં આત્મલાભ થાય એ જ કરવું છે, એ લક્ષ્ય સતત રહે છે. અને રાગથી ઉત્પન્ન થયું હોય તો એ વિસ્મરણ થઈ જાય, ભૂલી જાય, પછી વળી સત્સંગમાં ચર્ચા થાય ત્યારે ગાય આ તો આમ થઈ ગયું, આ તો આમ થઈ ગયું, શું એમ વારંવાર પરિણામમાં ગડબડ થયા કરે છે. એ રાગની પ્રધાનતાને લઈને એવું થાય છે. હવે જેને સત્પુરુષનો યોગ થયો છે, અહીંયા જે મુખ્ય મુદ્દો શું છે આ પત્રમાં, કે સત્પુરુષનો યોગ ખરેખર થયો છે એમ ક્યારે નક્કી થાય ત્યારે એના ઉપર પરિણામ કેવા ચાલે એ પોતે વર્ણન કરે છે કે એને તો આવા પરિણામ ચાલે, એને તો આવા પરિણામ ચાલે, એને તો આવા પરિણામ ચાલે. શું કેમ કે સરળતામાં આવે તો આગ્રહ બધા છૂટી જાય, બધા પ્રકારના આગ્રહ છૂટી જાય. ક્રોધમાન માયા જે ચાર પ્રકૃતિ છે કસાઈને એ ફીકી પડી જાય, એ નબળી પડી જાય, મોળી પડી જાય. નબળી પડી જાય એટલે એ ભાવ મોળા પડી જાય, જોર વગર ના થઈ જાય. એ બધી વાત લેતા 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 સત્પુરુષ પ્રત્યે કેવા પરિણામ થાય, શું એમના વિશે, એમના વચનના વિશે, એમના વચનના આશયને વિશે એ બધી વાત લેતા હવે એમ કે છે કે એવા દ્રઢ પરિણામ રહે છે, દ્રઢતા એવી આવે છે કે જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે અથવા જાગૃત રહેવા યોગ્ય છે. બહુ દ્રઢતા આવે. હવે મારે મને નુકસાન થાય એ બાબતમાં અજાગૃત મારે રહેવું નથી. કોઈ અપૂર્વ જાગૃતિ આવે છે, શું કોઈ અપૂર્વ જાગૃતિ આવે છે એટલે જ એને અપૂર્વ યોગ કીધો છે. ત્યાં શું મુમુક્ષુની ભૂમિકામાં જે જાગૃતિ છે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. કેમ કે નિર્ણય શું કર્યો છે મુમુક્ષુએ કે હવે કામ કરી લેવું છે અને છૂટી જવું છે. હવે બંધાવવું નથી, હવે મારે છૂટી જવું છે. એટલે જે પ્રતિબંધના ભાવ આવે છે ને ત્યાં જાગૃતિ ઊભી થઈ જાય છે. અંતરાત્માથી દ્રઢતા આવી હોય એટલે એ જાગૃતિ ઊભી થઈ જાય છે. અને એવી સારી એવી જાગૃતિ ચાલે ત્યારે કેટલાક મુમુક્ષુને તો જાગૃતિની પરિણતિ જ થઈ જાય. આ બાજુ ઉદય ચાલુ થાય ને આ બાજુ જાગૃતિ ચાલુ રહી જાય. એટલે ઉદય બરસ આવે જ નહીં, ઓટોમેટિક જ ન આવે. એ થોડું વિશેષપણે પરિણામ સ્થિર થયું હોય જાગૃતિનું તો પછી એ સહજ જાગૃતિ રહે છે. હા, જો એમાં શું થાય કે જ્યારે અજાગૃતિ આવી ને ત્યારે એ સ્મરણ સવારનું થઈ જવું જોઈતું હતું કે સવારે મને જે પરિણામ આવ્યું હતું એનું શું તો પછી. અત્યારે અજાગૃતિ થઈ ગઈ તો પછી સવારે મને જે પરિણામ આવ્યું હતું અને જે બોલવાનું થયું એનું શું. જો એ અંદર આત્મામાંથી આવ્યું હોય તો સીધું એનું અનુસંધાન થઈ જાય અને જાગૃતિ આવી જતી. શું કેમ એ નક્કી કર્યું હતું કે મારે છૂટી જ જવું છે, હવે મારે કરી જ લેવું છે. હવે મારે જ્યારે મારું કરી જ લેવું છે ત્યારે હું મારા નિશ્ચય, મારા દ્રઢ નિશ્ચય વિરુદ્ધ કેમ જાઉં છું, કેમ જાઉં છું વાતે વાતે. પ્રસંગ તો સામાન્ય જ હોય છે ઉદયનો. ઠીક છે, ખેપ થયો એ સારું થયું છે અને ફરીથી આ તો હવે શું છે કે જ્યાં સુધી સફળ ન થવાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ જ રાખવાનો છે. એ વાત ચોક્કસ છે. થશે, ચડાવ ઉતાર થશે, પછડાટ લાગશે, બધું થશે એમ સમજીને. એક બાળક ચાલવા શીખે છે ત્યારે પડતો પડતો હાલતા શીખે છે ને, વગર પડે હાલતા શીખે છે પડે. પણ ખેંચ થયો એ સારી વાત છે, ખ્યાલ ગયો એ પણ સારી વાત છે. હવે દ્રઢતા, એવી દ્રઢતાથી કામ લેવું છે કે ફરીને અગાઉથી જ ખ્યાલ આવી જાય અથવા ચાલુ થાય ભેગો ખ્યાલ આવે. પરિણામ જેવા ચાલુ થાય ભેગો તરત ખ્યાલ આવી જાય. એટલે અહીંયા એમ લીધું છે કે હવે સત્પુરુષના યોગે તે પ્રકાર ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને, જોયું શું કીધું, પરિણામોની દ્રઢતા જે છે એ એકદમ જાગૃતિ વાળી છે, દ્રઢ પરિણામ રાખીને પોતાના જીવે આ યોગને વિશે જાગૃત થવા યોગ્ય છે અને આ વચનને વિશે પણ જાગૃત થવા યોગ્ય છે, સત્સંગને વિશે પણ જાગૃત થવા યોગ્ય છે અને વચનને વિશે પણ જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે અને તે પ્રકાર ભાવિ જીવને દ્રઢ કરવો, ખેદથી પણ, ખેદ પણ એ ભાવ જ છે, એ પ્રકારને ભાવીને જીવને દ્રઢ કરવો, જીવને દ્રઢ કરવો એમ લીધું, રાગને દ્રઢ કરવો એમ નથી લીધું, વિકલ્પને દ્રઢ કરવો એમ નથી લીધું, જીવને દ્રઢ કરવો, આખે આખો જીવ ભળે એની અંદર, જીવ ભળે તો એની તાકાત કામ લાગે ને, વિકલ્પમાં શું બળ છે, વિકલ્પમાં કાંઈ બળ નથી, રાગમાં કાંઈ બળ નથી, જીવમાં બળ છે, જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય, એને પ્રાપ્ત જોગ છે અફળ ન જાય, અફળને અવતરણ ચિહ્ન કર્યું છે, શું કર્યું છે, અવતરણ ચિહ્ન કર્યું છે, જરા વજન દીધું છે, એ અફળ શબ્દ ઉપર વજન દીધું છે, હવે આ યોગ અફળ જવા દેવો નથી, આ તો હવે નિષ્ફળ જવા દેવી નથી, ખટકો રહીએ શું બરાબર, ખટકો અને તો જાગૃતિ રે, ખટકો હોય તો જાગૃતિ રે, ખટકો ન હોય ને તો એમને વાયલો જાય, ખટકો રહીએ ને, અને એક આમ વિચારવું કે અવારનવાર જ્યારે આ પ્રકારે પોતે પાછો પડી જાય છે તો હવે આગળથી બધા વિચારો કરી રાખવા, મંથન કરી રાખવા, આવો પ્રસંગ આવશે, આવો પ્રસંગ આવશે, આવો પ્રસંગ આવશે, આવો પ્રસંગ આવશે, દાખલા તરીકે મારાપણું મટાડવું છે તો મારાપણાના કેટલાક કેટલાક કેવા કેવા પ્રસંગો ઊભા થાય છે, તો ઉદયો બધા ચાલુ જ રહેવાના છે, ઉદયોમાં જ મારાપણું કરે છે, જે પ્રસંગે જ કરે છે, એટલે જો બરાબર ખટકો આવે, દરકાર આવે, જાગૃતિ આવે તો ફેર પીડ્યા વિના રહીએ નહીં, જીવને પોતાને પોતા માટે જે કામ કરવું છે, કરવું છે એમ જયારે બરાબર અંદરથી દ્રઢતા આવે પછી એને કોણ રોકે, પછી ન રોકે, એને વાંધો આવતો નથી, ઉપર ઉપરથી હોય તો જ બી જશે તો પછી નહીં થકે, જેથી પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, સર્વ પ્રકારે એટલે શું, પૂરી શક્તિથી, હવે જે કામ કરવું છે એ પૂરી શક્તિથી ને પૂરી તાકાતથી કરી લેવું છે, એમાં હવે પોલ રહેવા દેવી નથી એમ કહેવું છે, પૂરી શક્તિ એટલે શું, વર્તમાન પરિણામમાં જે પ્રગટ શક્તિ છે એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે, એવો દ્રઢ નિશ્ચય, નિશ્ચયમાં એવી દ્રઢતા આવે છે, શક્તિને કોન્સન્ટ્રેટ તો કરવી જ જોઈએ, એમાં તો કાંઈ સવાલ નથી, પણ નિશ્ચયની, નિશ્ચય જે જોરથી થાય કે મારે આ બાજુ મારી બધી શક્તિ વાપરવી છે, પછી એ શક્તિ વહેંચાઈ નહીં જાય, નહીતર શું થાય છે, વહેંચાઈ જાય છે શક્તિ, ડિવાઈડ થઈ જાય છે, જો એવો પૂરી શક્તિથી કામ કરવાનો નિશ્ચય ન કર્યો હોય ને તો પોતાની શક્તિ જુદા જુદા ઉદયના કાર્યોમાં ડિવાઈડ થઈ જાય છે. અને આ એક જ બાજુ જ્યારે પૂરી શક્તિ લગાડવાનો કૃત નિશ્ચય હોય છે, દ્રઢ નિશ્ચય હોય છે, ત્યારે બીજું બધું ગૌણ કરી શકાય છે, નહીતર ગૌણ નથી થતો. કોઈને કોઈ ઉદયમાં એવી મુખ્યતા થઈ જાય, એવી મુખ્યતા થઈ જાય, બધું ધોવાઈ જાય. એક ઉદય આવે ત્યાં બધું ધોવાઈ જાય. અધિકતા દેતા હે છે, નહીં નહીં, ભાવ મેં ઉસકો વેટ દિયા, વજન દિયા, રસ આયા, મુખ્યતા ક્યા, જૈસે કે અધિકતા દે દે. આત્મા ગૌણ હો ગયા, આત્મકલ્યાણ ગૌણ હો ગયા, ઉસકો ઇતની અધિકતા દે દે. નહીં નહીં, એસી કોઈ બાત નહીં હૈ, ઉદય હટ જાના પડે છે, કોઈ બાત નહીં, ઓર હટકે જાયંગે કા, કોઈ ને કોઈ ઉદય તો ચાલુ રહેને વાલા હૈ, કહાં જાયંગે. અબ જો કામ કરના હૈ વો તો ઉદય મેં કરના હૈ, જાગ્રત રહેના હૈ. સહી બાત તો હૈ કે અંદર મેં જાગ્રત રહેના હૈ. અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, એ બળ વધારવા માટે શું કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. આ જે યોગ થયો છે એનાથી મને કોઈ અપૂર્વ ફળ થવાનું છે. અનંતકાળમાં ભૂતકાળના કોઈ ભાવમાં નથી થયું એવું હવે મોટું કામમાં સફળ થવાનું છે મારું. એનું મૂલ્યાંકન આવે એટલે એની પાછળ બળ ઊભું થાય. માણસ જોર ક્યારે કરે, સામે એટલો લાભ દેખાય ત્યારે કરે કે નહીં જોર. હવે એને તકનું, આ તકનો લાભ લઈને કોઈ અપૂર્વ ફળ મને મળવાનું છે, જેની કિંમત આંકી ન શકાય એવું ફળ મળવાનું છે. જે અશાંતિ મટવા માટે કોઈ જગતમાં ઈલાજ ન હોય એનો આ ઈલાજ છે. જેની કોઈ દવા નથી, જેનો કોઈ ઈલાજ નથી, એનો આ ઈલાજ છે. એની કિંમત કેટલી કે કોઈ રીતે ન થઈ શકે એટલી. એમ વિચારીને આ કાર્ય માટે બળ વધારવું, આ કામ માટે બળ વધારવું. સંઘની પંચેન્દ્રિય જીવમાં પ્રગટ શક્તિ ઘણી સારી છે. પરિણામની અંદર જે શક્તિ પ્રગટ છે એ ઘણી સારી છે. ઘણી સારી એટલે કે આત્મકલ્યાણ કરી જાય એટલી સારી છે. વાત એ છે કે એ શક્તિનો સદુપયોગ પોતે કરે છે કે દુરુપયોગ, આટલી જ વાત છે. વાત એ આટલી જ છે જે છે. સદુપયોગ કરે તો કામ થઈ જાય એવું છે, નહીં તો દુરુપયોગ તો ચાલુ જ છે એનો. આ રીતે સમજીને શક્તિને કામે લગાડવાની છે. છે તો ખરી શક્તિ, શક્તિ નથી એવું નથી. સંઘની પંચેન્દ્રિય પણ મેટ્યા પછી લાચાર છે, કેમ કે મન નથી અને વિચાર કરવાની શક્તિ નથી. વિચાર ન કરે ત્યાં વિવેક શું કરે, એટલે તો એમાં તો એનું કંઈ ચાલવાનું નથી. એના માટે એક દ્રષ્ટાંત પણ છે કે માણસ ડૂબે એમાં બે પોઝિશન હોય, પાણીમાં ડૂબતા માણસને બે પોઝિશન હોય છે. એક પોઝિશન એ છે કે પાણીના પ્રવાહની અંદર એ 10-15 ફૂટ નીચે ડૂબતો હોય, અને એક પોઝિશન એવી છે કે ઉપરની સપાટી ડૂબતો હોય. બે રીતે ડૂબે. હવે જે અંદરમાં ડૂબતો હોય એને તો કોઈ બચવાની આશા છે એને, કેમ અહીંયા તેને કોઈ ચીજ મળવાની નથી, કિનારો ક્યાં છે એ ખબર નથી, કોઈ પકડવાનું સાધન નથી કે કંઈ નીચે પાણીમાં કંઈ પકડી શકે, એ તો પાણીના લોઢમાં તણાતો જાય છે પ્રવાહમાં. ઉપર સપાટી ઉપર જે તરતો હોય એને કંઈક લાકડું મળી જાય, વાણ મળી જાય, સ્ટીમર મળી જાય, કાંઠો આવી જાય, કંઈક ધક્કો લાગી જાય અને કાંઠે પહોંચી જાય, બચી જાય તો બચી જાય. એમ સંઘની જીવ છે ને એ કોઈને કંઈ પકડી શકે એવી વાત છે, પછી તરી જાય તો તરી જાય, બચી જાય તો બચી જાય. મન ગુમાવ્યું ખરાશ, પછી વિચાર શક્તિ નથી. અને મોટા ભાગે ત્રણેય ગતિમાંથી જીવો તિરિંજ ગતિમાં વધારે જાય છે. નારકીમાંથી તિરિંજ ગતિમાં જાય, દેવગતિમાંથી તિરિંજ ગતિમાં જાય, અને મનુષ્ય ગતિમાંથી તિરિંજ ગતિમાં જાય. અને સૌથી વધારે સંખ્યા એ જીવ જંતુમાં અને પશુ પક્ષીમાં છે. જગતમાં જે જીવોની સંખ્યા છે એમાં મેજોરિટી ક્યાં છે? આ જગ્યાએ તિરિંજ ગતિમાં, પશુ ગતિમાં. કેમ કે ત્રણેય ગતિમાંથી ત્યાં જીવો વધારે જાય છે. એ મન ચાલ્યું ગયું એનું કારણ શું? એ મન એટલે વિચાર શક્તિ હતી ત્યારે વિવેક કરવાને બદલે અવિવેક કર્યો. શું કર્યો? વિવેક કરવાને બદલે અવિવેક કર્યો. એટલે મન વગરના પ્રાણીને જુઓ, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધીના, ત્યારે એ વિચાર આવવો જોઈએ કે આ જીવે મન મળ્યું ત્યારે એ મનને, મનનો ઉપયોગ આત્મકલ્યાણમાં કરવાને બદલે ઉલટો કર્યો, પરિણામે મન ગુમાવી બેઠો, વિચાર કરવાની શક્તિ ગુમાવી બેઠો, એને ક્યાં આરોવારો આવે? કબૂતર છે ને, કબૂતર સંઘની પંચેન્દ્રિય છે તોય તે મનવાળું પ્રાણી છે. આમ ભોળું કહેવાય, કબૂતર છે એ ભોળું કહેવાય, બીકણ કહેવાય, પણ જો ઈયળ બાજુમાંથી નીકળી હોય ને તો ફટકાઈ જાય. શાકાહારી પણ છે ને માંસાહારી પણ છે, પણ પશુ ગતિમાં જીવ ગયો એટલે પરિણામમાં ડિટોરિએશન ચાલુ થયું, એના પરિણામ ડિટોરિએટ થતા જાય, અને એ પછી એને સંઘની પંચેન્દ્રિયનો ભાવ ન મળે, અસંગીમાં ચાલ્યો જાય, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિયમાં ચાલ્યો જાય, એને ભૂખ તો સખત લાગે છે. જઠરાગ્નિ તો તીવ્ર હોય છે, હવે વિવેક નથી રહેતો. નહીતર તો ઉડી શકે એવું પ્રાણી છે, કોઈ ફૂલ ફલ ઝાડ ઉપર જઈને આહાર કરી શકે છે, પણ જો બાજુમાંથી ઈયળ નીકળી હોય, જીવજંતુ નીકળી હોય તો ફટ ચાટ મારે ખાઈ જશે, ચકલી હતે ચકલા કબૂતર બધું, હા એ નાના જંતુ ખાઈ જાય, બાજુમાંથી નીકળે હેલા જતા હોય, પોતા એના રસ્તે હેલા જતા હોય બિચારા, અને નજર પડે તો ફટ કાચ મારીને ખાઈ જાય, ભૂખ તો લાગી છે, એટલે ભૂખ જોવે નહીં હું શું ખાઉં છું, નામાં શું થાય છે. આમ અધોગતિમાં જવાનું કારણ એક વખત તક ગુમાવ્યા પછી ડિટોરિએશન ચાલુ થઈ જાય છે, પરિણામ નબળા પડતા જ જાય, ડિટોરિએટ થતા જ જાય, અને ગતિમાં નીચે ગતિમાં જતો જ જાય છે. આવી હાલત છે. ત્યારે કહે છે કે સત્પુરુષ મળ્યા પછી હવે આ યોગ સફળ જવા દેવો નથી, એવો જો ભાવ આવતો હોય ત્યારે સમજવું કે હવે એને મળ્યા છે. એવો જયારે એને ભાવ આવતો હોય ત્યારે સમજવું કે હવે એને મળ્યા છે, કેમ કે પૂરી શક્તિ કામે લગાડશે, ત્યાં એક જ બાજુ લગાડશે. એક જગ્યાએ હિંમત હારવાનું બને છે અને આમાં એક જગ્યાએ હિંમત હારવાનું એમ બને છે કે જો એક જ બાજુ આવી રીતે કામે લાગી જઈએ અને પછી સંયોગોની અંદર કાંઈ અવળું પવળું થઈ જાય અને પાછા આપણા પરિણામ બગડી જાય, એના કરતાં થોડું સંભાળતા જઈએ, ધ્યાન રાખતા જઈએ અને કામ કરતા જઈએ તો આ પરિણામ વેચાઈ જાય છે. જે દ્રઢ નિશ્ચય વાળો હોય છે, આત્મા અંતરાત્મામાંથી જેને નિશ્ચય થયો હોય છે, એને એક બીજો પ્રકાર આવે છે હિંમત નહીં હારવાનો. ગમે એ થશે ને, ગમે એમ એક વખત ચલાવી લેશું, પણ એક વખત આ તો કરી જ લેવું છે. શું એક વખત રિઝર્વેશન તો કરી જ લેવું છે સિદ્ધ પદનું, શું મોક્ષ પદનું રિઝર્વેશન ટિકિટ તો હાથમાં જોઈએ છે. પછી તો કે વાંધો આવતો નથી જ્ઞાન દશામાં, પણ એક વખત અહીંયા અહીં સુધી પહોંચી જવું છે ને, એમ પહોંચવા જતા ગમે તે પરિસ્થિતિ ઊભી થાય તો ગમે તેમ ચલાવી લેવું છે. પણ મારે શક્તિ વેડફવી નથી કે શક્તિ ડિવાઈડ કરવી નથી, આ જ કામ કરી લેવું છે. પછી તમને કોઈ ઉદય હલાવી નહીં શકે કે સતાવી નહીં શકે. તમારી એટલી પોતાની તૈયારી થઈ ગઈ કે ગમે તેમ ચલાવશો. પણ દિન નથી થયું, સૌભાગભાઈના પરિણામોની એટલી પ્રશંસા કરી છે કૃપાળુ દેવે, માગી ખાઈને ગુજરાન ચલાવશો પણ દિનતામાં નહીં આવીએ. તમારા આ વચનને અમારા નમસ્કાર છે. શું શુક્રવાર એમ કર્યું? શુક્રવાર નમસ્કાર પોતે કર્યા. બસ હવે આ જીવને અંતરાત્મામાંથી ભાવ ઉજવ્યો છે. પરિસ્થિતિ સાંકડી હતી પણ દિનતામાં નહીં આવીએ એટલે હિંમત નહીં હારીએ એમ કહેવું છે. એક વખત માગવાનો વારો આવશે તો કોઈ સંબંધીને કહેશું કે ભાઈ જરાક હમણાં તમને તકલીફ આપી છે, પણ હિંમત નથી આવી, કેમ થશે શું થશે દિનતામાં નથી આવ્યો. આનંદ પાસે હિંમત નહીં આવી, કેમ કે આનું ફળ કોઈ અપૂર્વ છે, અનંત આનંદ ઉત્પન્ન થવાનો છે, એ ધ્યાનમાં છે. એટલે બહુ મોટા કામ પાછળ હિંમતથી આગળ વધે છે ત્યારે જ્ઞાની પણ એને બિરદાવે છે, સાબાસ હવે ખરા રંગમાં આવ્યો તો હવે તને વાંધો નહીં આવે. બાકી મોટા ભાગના હિંમત હારી જાય છે, હારી જાય છે એટલે નિર્ધારિત લક્ષ્ય પહોંચી નથી શકાતું. કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, સંયોગની ચિંતા આત્માને ખાઈ જાય, આત્માની શાંતિને ખાઈ જાય, આત્માના સુખને ખાઈ જાય. કોઈ વસ્તુસ્થિતિ એવી છે કે ચિંતા કરે કંઈ કરે કંઈ વળે એવું છે નહીં, પાછું ચિંતા ચિતા સમાન, એમ ચિતા બાળે એમ ચિંતા આત્માને શાંતિને બાળે એવું છે. એક જોરથી આગળ વધવાનું છે. હવે ગમે તે પરિસ્થિતિમાં જ્યારે તમારે ચલાવવાનો દ્રઢ નિશ્ચય હોય ત્યારે તમને ક્યાં ખેંચાણ આવે, કયો દે કઈ બાબતનું ખેંચાણ આવે, કોઈ ખેંચાણ ન આવે. પછી કંઈક પરિણામ ખેંચાય અને કાંઈ ડિસ્ટર્બ થાય, વિક્ષેપ થાય, એ વાત જ પહેલેથી ખલાસ થઈ જાય છે. અને સ્પીડ આવે કાંઈ કામ કરવાની, બહુ ઝડપથી કામ થાય. એવી પરિસ્થિતિને એમાં પણ અંતરાય કરનાર પરિણામ કેવી જાતના હોય છે કે હું જાણું છું એવું મારું અભિમાન. કંઈક થોડો સમજતો થયો, પહેલાં નહોતો સમજતો થયો, નહીં સમજતો થયો ત્યાં હું જાણું છું, જાણું છું, મને પણ ખબર પડે છે, એ થઈ જાય છે. કુળ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ મૂકી શકાય, કેમ ત્યાગી શકાય એવો લોભ ભય આપણે મૂકી દઈશું તો બધા એમ કહે છે, પહેલાં તમે પહેલાં આમ કરતા હતા, હવે પહેલાં તમે અહીંયા દર્શન કરવા આવતા હતા, હવે નથી આવતા, હવે પહેલાં તમે આમ કરતા હતા, હવે કેમ નથી કરતા, શું આ બધું જે લોકો તરફથી ટીકા ટિપ્પણી શરૂ થાય એનો ભય લાગે. એનું કામ નહીં આમાં, એનું આમાં કામ નહીં. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ આવે. આ કેટલા પ્રકારના પરિણામ લીધા, બધા જુદા જુદા પ્રકાર છે, આમાં નુકસાન કરનારા. ભક્તિ કરે અને ભક્તિમાં પણ એને લૌકિક ભાવ હોય, એવું મારો દેખાવ કેવો સરસ છે, લોકો મારા જેવી કોઈ ભક્તિ ન કરી શકે, સારી ભક્તિ કરવાવાળામાં મારી ગણતરી છે, આ બધા લૌકિક ભાવ છે, લોકસંજ્ઞાના ભાવ છે, ભક્તિમાં લૌકિક ભાવ ઉત્પન્ન થયો. અને ચોથો, કદાપિ કોઈ પંચવિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખે તેવો ભાવ પોતે આરાધવા પણ આ અભિપ્રાયની પુરુષ કે જ્ઞાનીને આમ છે, આપણે તો એટલું નથી કાંઈ નહીં, પણ જ્ઞાનીને આવું થાય છે એમ કરીને આલંબન અને આધાર લે છે જ્ઞાનીનો કોઈ વિષય કશાયના પરિણામ માટે. શું તો એ રીતે એ અભિપ્રાયપૂર્વક આધાર લે છે, એ પોતાનો કામ નહીં કરવા દે, એ નિષ્ફળ જવાનું કારણ છે. આ ચારેય પ્રકાર નિષ્ફળ જવાના કારણ છે. એ આદિ પ્રકાર છે, હું જાણું છું ત્યાંથી ઇન્વર્ટેડ સ્વરૂપમાં શરૂ કર્યો તો અહીંયા પૂરો કર્યો. ચારેય પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર પોતાને વિશે હોય તો વિચારવો જોઈએ વિશેષપણે, અને વિચારીને એને ક્ષીણ કરવો જોઈએ, નાશ કરવો જોઈએ, નિવૃત્ત કરવો જોઈએ. અને આ જે પ્રકાર છે તે જ અનંતાનુબંધી ક્રોધ માયાને લોભ છે. આ જે પ્રકાર છે એ શું છે, અનંતાનુબંધીના જ ક્રોધમાન માયા લોભ છે. હું જાણું છું એ માન છે, શું કુળ ધર્મને વિષય છે એ લોભ છે, શું એવી રીતે. અને જ્ઞાનીને ભક્તિમાં વિશેષ પણ લૌકિક ભાવથી થાય, માયા થાય છે, એ બધા અનંતાનુબંધીના પ્રકાર છે એમ કે છે. આની અંદર શું એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે, એમાં ક્રોધમાન માયા કેવી રીતે અનંતાનુબંધી ના થાય એ વિશેષ પ્રકારે સમજવા જેવું છે. જરા ઉનાળથી સમજવા જેવા પરિણામો છે. એમાં શું છે, હું જાણું છું તો કે હું કાંઈ જાણતો નથી ત્યાંથી શરૂ કરવું જોઈએ. હું કાંઈ સમજતો નથી, મારું કામ નથી થયું ત્યાં સુધી સમજ્યો નથી, કામ થવું જોઈએ મારું તો સમજો કહેવાય, સમજાતે સમાય. અથવા અંતર્મુખ થવાની જે વિધિ, એ વિધિ પ્રાપ્ત થઈને અંતર્મુખ થાય ત્યારે તો એ સમજો વિધિને, નહીં વિધિ ક્યાં સમજાય એવું છે. આ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે, તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લીધું છે. ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયિક સમ્યકત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, જ્યારે પોતે રૂબરૂમાં વાત કરી હતી ત્યારે કહી હતી, તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે. એ વ્યાખ્યાને અનુસરતી વાત એમના સ્મરણમાં છે, તમે ચર્ચા કરી લેજો એમ કે. જ્યાં જ્યાં આ જીવ જન્મો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. ત્યાં જન્મો છે ત્યાં હું એવો, ત્યાં હું એવો, અભિમાને અહમ ભાવ કર્યો, અભિમાને ટોલું અભિમાન નહીં પોતાપણું કર્યું. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આજે વે ત્યાગ કર્યો છે. અહીંયા પુત્ર થયો તો પુત્રપણે અહમપણું કર્યું, પિતા થયો તો પિતાપણે અહમપણું કર્યું, શું પોતાપણું કર્યું, અહમપણું કર્યું એટલે પોતાપણું કર્યું. અને એ ટાયા વિના દેહનો ત્યાગ કર્યો એટલે આયુષ પૂરું કરી નાખ્યું. અને આયુષ પૂરું થયું ત્યારે દેહમાં સંબંધ આવતા બધા પદાર્થો, દેહ સંબંધીના બધા પદાર્થોનો પણ એને ત્યાગ થઈ ગયો. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી. એવો જે અહમ ભાવ, પોતાપણાનો ભાવ, તે જ્ઞાન વિચારે કરીને ગાળ્યો નથી. તેનાથી નુકસાન કેટલું મોટું છે એ નુકસાન દેખાણું નથી, એટલે એ ભાવ ગળ્યો નહીં, નબળો પીડ્યો નહીં. અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ પૂર્વના સંસ્કાર હજી ચાલુ છે. તિરેન્જમાં જશે, ગાય થશે તો વાછડાને પોતા પણ ઉપરશે, એ બધો એમને સંસ્કાર પૂર્વ સંજ્ઞાઓ એમને એમ ચાલી આવી વર્તી આવી છે. એ જ એને લોક આખાના અધિકરણની ક્રિયાનો હેતુ કયો છે, એટલે આખા લોકમાં પરિભ્રમણ કરવાની જે ક્રિયા થવાની છે એનું કારણ આ છે કે જ્યાં જ્યાં જે જે ભાવ ધારણ કર્યો ત્યાં ત્યાં પોતાપણું કરી અને જિંદગી આખી બરબાદ કરી નાખી, ભાવ આખો બરબાદ કરી નાખ્યો. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું, આ બાબતમાં પણ વિસ્તારથી લખી શકાય પણ લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે પણ નિયમિતપણે આ વિશે વિચાર કરીશ. એટલે શું છે, પોતે બહુ નિયમિત રીતે જવાબ નહોતા આપી શકતા. એમનું કંઈ વિનંતી કરી હશે કે અમારા પત્રનો કંઈ રૂબરૂ તો આપનો સમાગમ મળતો નથી, પણ પત્રનો જવાબ મળે તો અમે રાજી થઈ જઈએ. તરત જવાબ મળે તો કાં તો જવાબ મળે ને કાં તો પછી કેટલા વખતે મળે એનું કંઈ ઠેકાણો નહીં. એટલે એમાં નિયમિતતા લાવવા માટે કેમ કે હું પણ વિચાર કરીશ અથવા પ્રયત્ન કરીશ એમ આશ્વાસન આપ્યું છે. આ જ્ઞાન વિચારે કરીને એટલે શું છે કે અત્યારે એમ માન્યું કે ભાઈ હું આ ઘરમાં વડીલ છું અને આ બધું છોકરાનું ધ્યાન મારે રાખવું જોઈએ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધાનું વૈરાનું ધ્યાન રાખવું જોઈએ, બધાને કોઈને તબિયત ગરમ ગરમ થાય, બધું ટેન્શન આવે છે ને. કેમ કે જ્યાં જ્યાં જે જે ભોગ ધારણ કર્યો ત્યાં તેમ તેમ પોતાપણું કરીને વેરીત્યો. હવે જ્ઞાન વિચારે કરીને એ લેવાનું છે કે આમાં મને નુકસાન કેટલું, એ જ્ઞાનનો વિચાર છે. મને નુકસાન કેટલું, આમાં મારું નુકસાન કેટલું, ફરજ કર પાળવા ગયો મેં મને કેટલું નુકસાન કર્યું. એ શાંતિ ખોઈ બેઠો, વર્તમાનમાં શાંતિ ખોઈ બેઠો અને ભવિષ્યમાં પરિભ્રમણ વધારી બેઠો. જા છે તો ગતિ એને કાંઈ ખબર નથી, કેમ કે અજ્ઞાન વિચાર છે. જ્ઞાન વિચારે